તારીખ 4/5/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 530 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 310
સ્વભાવ પોતે જ સ્વભાવે કરીને અનિત્ય હોવા છતાં જો હું અજ્ઞાની છું એમ, કાયમ અજ્ઞાની છું એમ જો માનવામાં આવે તો એને પર્યાય નિત્ય માની લીધી. એ તો પલટું આવવાની દશા છે. અજ્ઞાન પલટીને જ્ઞાન અનંતાનું થયું તો પોતાનું ન થયો પ્રશ્ન રહેતો. અથવા જેને અજ્ઞાની અજ્ઞાનપણું છે, વર્તમાન અવસ્થામાં આત્મજ્ઞાન નથી, તો એને એ અજ્ઞાનનું જ્ઞાન કેવી રીતે થયું છે કે આ અજ્ઞાનપણું કેમ મટે એવું એવા દ્રષ્ટિકોણ પૂર્વક એ અજ્ઞાન એને સમજાવ્યું છે કે આ અજ્ઞાન છે એટલે હવે જ્ઞાન આમાં ક્યાંથી થાય? આપણને તો અજ્ઞાન જ રહ્યું છે, હવે જ્ઞાન થાય ક્યાંથી? આમાં તો અજ્ઞાન છે, આપણને તો હજુ અજ્ઞાન છે, આપણને તો આત્મા તો જ્ઞાનીઓને સમજાય, અજ્ઞાનીઓને ક્યાંથી સમજાય? આપણે રહ્યા અજ્ઞાની. એમ અજ્ઞાનને એવી રીતે કાયમ કરીને માથે ઉડી લીધું છે કે જેથી અજ્ઞાન ન મટે. કયા દ્રષ્ટિકોણથી અજ્ઞાનને જાણ્યું છે એ પણ વિચારવા યોગ્ય છે. આત્માને ચેતના ગુણમય પણ લીધું છે. લીધું છે એટલે કહ્યું છે, કહ્યું છે એટલે બીજી બધી વાતને ગૌણ કરીને ઉપસાવ્યું છે કે આત્મા ચૈતન્ય ગુણમય છે, ચૈતન્ય સ્વભાવમય છે. એના કારણમાં એમ કહીએ કે એ જ્ઞાનની એને જ્ઞાનની પર્યાયનો અંશ ત્યાં પ્રગટ છે, અવિકારપણે પ્રગટ છે, અવિકારપણે પ્રગટ છે. જ્ઞાનની પ્રગટ પર્યાયનો અંશ જેવો જ્ઞાન સ્વભાવ છે તેવો પ્રગટ વ્યક્તપણે સ્વાનુભવ ગોચર થાય એ રીતે, સમજાય તે રીતે પ્રગટ છે. એટલે એને એ સંબંધે એને કોઈ અનુમાન કરવું પડે કે દ્રઢ સ્વભાવ આવો હશે, આવો હશે, આવો હશે એ વાત પણ એને રહેતી નથી.
પ્રગટ છે,
માત્ર કલ્પના અને અનુમાનનો વિષય ન કરવો પડે અને પ્રત્યક્ષ અંશ ઉપરથી આખો અંશી દ્રવ સ્વભાવ આવો છે એમ બરાબર સમજાઈને નિર્ણય થાય, કલ્પિત નિર્ણય ન થાય એ વાત અહીંયા છે. આપણે નિર્ભરાન દર્શનમાં એ વાત ખેંચી છે કે કલ્પિત નિર્ણય થાય છે. શાસ્ત્રો વાંચ્યા પછી પણ કલ્પિત નિર્ણય થાય છે, ત્યાં તે નિર્ણય જ્ઞાન સ્વભાવના અંશથી કરેલો નથી. પ્રગટ અપ્રગટ અંશીનો નિર્ણય થઈ જવો જોઈએ તેમ થવાને બદલે માત્ર કલ્પના અને અનુમાનને જોડી દીધા એવો નિર્ણય કર્યો. એ નિર્ણય નિર્ણયના બળને ઉત્પન્ન કરનારો નહીં હોવાથી પુરુષાર્થના અભાવપણે પરિણમવાની એવું ને એવું રહે છે. પુરુષાર્થનો સદ્ભાવ નિર્ણય થયા પછી જે ઉત્પન્ન થઈ જવો જોઈએ ત્યાં ઉત્પન્ન થતો નથી. એટલે સહજ પુરુષાર્થની ઉત્પત્તિ ચૈતન્ય નિર્ણય વીર્યના નિસ્ફૂરણાના લક્ષણ વાળી હોય છે. એ વાત ત્યાં લીધી છે, ચૈતન્ય વીર્ય નિસ્ફૂરણાના લક્ષણ વાળો એ નિર્ણય હોય છે. જો પુરુષાર્થની ઉત્પત્તિ ન હોય તો ત્યાં નિર્ણય હજી યથાર્થ થયો નથી અથવા કલ્પિત થયેલો છે એમ સમજવું જોઈએ.
મસૂદ અંશનો દાખલો આપણે આ સ્ફટિકનો લઈ
શકાય,
સ્ફટિકની
સ્ફટિકનો લઈ શકાય, અરીસાનો પણ લઈ શકાય. અરીસા અરીસાનો વધારે સ્પષ્ટ બેસે છે, કેમ કે સ્ફટિકની અંદર તો આરપાર પણ વધારે છે, જ્યારે આમાં સીધું પ્રતિબિંબ પડે છે, જ્ઞાનમાં જેમ પ્રતિબિંબ પડે છે એમ અરીસામાં
એ વખતે શુદ્ધ અંશ છે,
ત્યારે પણ એની જે મૂળ અવસ્થા છે, પ્રતિબિંબ વિનાની જે અવસ્થા છે, એ જો ન હોય તો પ્રતિબિંબ પડે કેવી રીતે? તો સ્લેટમાં પણ પ્રતિબિંબ પડવું
જોઈએ.
ચાર લાકડાના ફ્રેમથી ચાર કટકાથી મઢેલા સ્લેટનો કટકો છે અને અરીસાનો કટકો છે.
બરાબર.
અરીસામાં પ્રતિબિંબ પડે છે કારણ કે અરીસાની સપાટી એવી છે કે જેમાં બિંબનું પ્રતિબિંબ થવા યોગ્ય છે. એ સ્લેટમાં એ પરિસ્થિતિ નથી કે સામે કોઈ પદાર્થ આવે ને એનું પ્રતિબિંબ ઉઠે એમાં. તો એ મૂળ અવસ્થા છે ત્યારે પ્રતિબિંબ છે. એકલા પ્રતિબિંબને જોનાર મૂળ અવસ્થાને જોતો નથી. મૂળ અવસ્થાને જોનાર પ્રતિબિંબને ગૌણ કરે છે, જણાય છે તો પણ ગૌણ કરે છે.
મૂળ અવસ્થા કઈ રીતે
જોવી? મૂળ અવસ્થા જ્ઞો પણ એ સામાન્ય જ્ઞાન છે, એ સામાન્ય છે, એનું મૂળ સ્વરૂપ છે. વિશેષનો તિરોભાવ કરીને, વિશેષ ગુણ્યાકારોનો વ્યવચ્છેદ કરીને, જ્ઞાન માત્રપણાનો આવિર્ભાવ કરતા, અથવા જ્ઞાન માત્રપણે હું છું એમ પોતાની જાતને, પોતાના અસ્તિત્વને ગ્રહણ કરીને ભાવાન્વિત થતા, એ જણાય છે કે હું આવો સ્વભાવી છું. એમાં માત્ર પર્યાયનું પણ ઉદાહરણ રહેતું નથી, આવો સ્વભાવ છે એમ ત્યાં જણાય છે. ભલે પ્રગટ અંશ ઉપરથી જાણવું થાય છે, અનિત્ય અંશ ઉપરથી જાણવું થાય છે, તો પણ તે અનિત્ય અંશ નિત્યને બતાવે છે. સુગાની જે ચર્ચામાં કહેતા આમાં નથી લેવાનો, એક વાત કરી ત્યાં જ્ઞાનની એક સમયની પર્યાય ધ્રુવને બતાવીને ચાલી જાય છે. અમારી જ્ઞાનની પર્યાય એક સમયની આવે છે ને જાય છે, એ આવતા સાથે ચાલી જાય છે એક સમયમાં, પણ ધ્રુવને બતાવતી ચાલી જાય છે એમ કહ્યું.
એનું કામ જ છે બતાવીને
ચાલી, ધ્રુવને પ્રદર્શિત કરે છે, સ્વભાવને પ્રદર્શિત કરનાર જ્ઞાનનો પર્યાય છે, સારી રીતે દેખાડનાર છે, વિશેષપણે એ દેખાડનાર છે. તેથી ચેતના ગુણમય ત્રિકાળ છે એમ લીધું. જ્ઞાનની પર્યાયનો અંશ પ્રગટ છે તેથી, તે કારણથી, બેમાં કારણ કારણ થયું, ચેતના ગુણમય ત્રિકાળ છે એમ લીધું. આનંદનો અંશ તો જ્યારે સ્વભાવનો આશ્રય લે ત્યારે પ્રગટે. આનંદ ત્યારે પ્રગટે કે આવા સ્વભાવનો આશ્રય થાય કે હું આવો છું એમ જો આશ્રય પ્રગટે, આશ્રય થાય તો આનંદ આવે ને આનંદ પ્રગટે, નહીતર આનંદ ગુણની અવસ્થા દુઃખ રૂપે પ્રગટેલી છે એમાંથી એને સ્વભાવનો પત્તો લાગતો નથી. આમ કહેવું છે એમ કે જ્ઞાન જેમ આત્માનો જીવનો વિશિષ્ટ ગુણ છે કે જે પાંચે દ્રવ્યમાં નથી, એમ આનંદ પણ આત્માનો વિશિષ્ટ ગુણ છે કે જે બાકીના પાંચ દ્રવ્યમાં નથી. છતાં જ્ઞાનથી આત્મા ઓળખાય છે, આનંદથી કેમ નહીં? કે આનંદનો અંશ પ્રગટ નથી, માટે નહીં. આનંદ પ્રગટ હોય તો એના ઉપરથી સ્વભાવ સમજાય ને, આનંદના બદલે તો દુઃખ પ્રગટ છે, એ તો વિકાર છે. ઓળખવો છે સ્વભાવને, વિકારથી ભિન્ન, વિકારથી વિરુદ્ધ જાતિના સ્વભાવને ઓળખવો છે. સિદ્ધ પર્યંત ની તમામ અવસ્થાઓમાં જ્ઞાન ગુણ નું પરિણમન છે એ અવિકારપણે ચાલુ ને ચાલુ રહે છે. કેટલું પરિણમન વિભાવિત થાય છે જયારે પર સન્મુખ થાય છે, પરની જણાતા પર સન્મુખ થાય છે, પરની જણાતા પરમા તન્મયતા ધારણ કરે છે, ત્યારે એને એ જ્ઞાનનો વિભાવ છે. તો પણ સ્વભાવ રાખીને વિભાવ છે, સામાન્ય અંશનો નાશ થઈને નથી. ત્યાં સામાન્ય અંશ આચ્છાદિત થાય છે, સ્વભાવ અંશ ઢંકાયેલો હોવાથી એને સમજમાં આવતો નથી, તિરોભૂત થઈ જાય છે. ત્યાં સદ્રષ્ટપણું છે અથવા સામાન્ય જ્ઞાન છે એ પ્રતિબિંબને, માત્ર પ્રતિબિંબને જોનારને ઢંકાયેલું રહે છે, પણ છે ખરું નથી એવું નથી. છે અને ઢંકાયેલું છે એમ કહ્યું છે, નથી અને ઢંકાયેલું કહેવાનો પ્રશ્ન રહેતો નથી. સર્વજીવોને કાયમ છે. તિર્યંચ નેત્ર ક્યાંથી પામે? તિર્યંચ ની તો વિચાર શક્તિ કુંઠિત થઈ ગઈ છે. મનવાળા તિર્યંચ ને પણ વિચાર શક્તિ બહુ કુંઠિત થઈ ગઈ છે, છતાં પણ એટલી કુંઠિત થયેલી અવસ્થામાં પણ પોતાના પ્રયોજનનું એટલે સુખ દુઃખનું પ્રયોજનભૂત રીતે જ્ઞાન થતું હોવાથી એ પોતાના જ્ઞાન સ્વભાવ ઉપરથી સુખ સ્વભાવને પણ પકડી લે છે, આનંદ સ્વભાવને પણ એ પકડી લે છે. કેમ કે એનું રૂપ છે પાછું, જ્ઞાનનું રૂપ આનંદ છે. જ્ઞાન સદાય આનંદ રૂપે છે, એટલે એક ગુણને અનંત ગુણનું રૂપ હોવાથી એક જ્ઞાનાંશ ઉપરથી અનંત ગુણના રૂપ એવા આત્મદ્રવ્યને પણ ત્યાંથી ઓળખવામાં આવે છે. શું
કહ્યું?
શુદ્ધ અંશ ઉપરથી આત્માને ઓળખો અથવા ગ્રહણ કરવા, ગ્રહણ કરવાનું પણ એ સાધન છે. ઓળખવાનું જે સાધન છે તે જ ગ્રહણ કરવાનું સાધન છે, અને આ સિવાય બીજું કોઈ સાધન છે નહીં. એટલે જ સમયસારમાં, આખા સમયસારમાં જ્ઞાન દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ હોવા છતાં જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર આત્માને કહેવામાં આવ્યો છે. પ્રવચન સાર શાસ્ત્ર તો જ્ઞાન પ્રધાન જ છે, વળી પ્રવચન સાર શાસ્ત્ર તો જ્ઞાન પ્રધાન છે, પણ સમયસાર શાસ્ત્ર દર્શન પ્રધાન, શ્રદ્ધા પ્રધાન હોવા છતાં ત્યાં આત્માનો નિર્દેશ તો જ્ઞાન માત્ર પણે જ કરવામાં આવ્યો છે. એનું આ કારણ છે. આનંદનો અંશ તો જ્યારે સ્વભાવનો આશ્રય લે ત્યારે પ્રગટે, અત્યારે આનંદ કોઈને નથી, આત્માનો આનંદ કોઈને નથી. કોઈ એમ કહે કે અમને બહારમાં બધી અનુકૂળતાઓ થઈ જાય, ઈચ્છા અનુસાર બધા પદાર્થો મળી જાય ત્યારે અમને આનંદ બહુ થાય છે, એવા સારા પ્રસંગોમાં આનંદનો અમને પાર ન રહે એટલો આનંદ થાય છે, કહે છે કે આનંદ નથી. પણ ભગવાને તો એને દુઃખ કહ્યું, એ માને છે, આનંદ અનુભવે છે, આનંદ જાણીને આનંદ કરીને એને અનુભવે છે, પણ છે એનું એ દુઃખ. જો એનું એ સુખ હોય તો એની અંદર એને થાક લાગીને ત્યાંથી હટવાનું મન થાય, પણ એને દુઃખ છે.
ભક્તિ નથી થતી, ધરતી આવા ભેટે છે, ધરતી નથી થતી એટલે દુઃખ છે.
એ તો તરત ત્યાં સુધી છે કે એને તપાસવા માટે થોડુંક વધારે મન થાય ત્યાં સુધી. પછી તપાસે એના ભાવને અને જ્ઞાનની સાથે મીંડવે, જ્ઞાનની સાથે મીંડવે તો જ્ઞાનમાં કશાયનો અભાવ છે. જ્યારે આવા કહેવાતી ખુશી આનંદમાં કશાયનો સદભાવ છે, આકુલતાનો સદભાવ છે, એ વાત એને પોતાના અનુભવને જરા બારીકાઈથી તપાસે તો સમજાય છે. સૂક્ષ્મ અવલોકન કરે તો સમજાય છે કે આ તર્ક છે એ અનુભવમાં આવે છે, તર્ક સમજાય છે ને અનુભવ ગોચર તર્ક થાય છે. માટે આ વાત બરાબર છે, પોતાના અનુભવથી સમજી શકો વાત છે. કેમ કે દુઃખ અને સુખ અનુભવનો વિષય છે. જો એમ કહ્યું કે તારો આનંદ પણ દુઃખ છે ને આનંદ નથી સુખ નથી, તો સુખ ને દુઃખ તો અનુભવનો વિષય છે. તો પછી એના જ્ઞાનમાં કેમ છેતરામણ થઈ એ વાત એને તપાસવી જોઈએ. બહુ ભાગ તો જીવોનું વર્તમાન પરિણમન પૂર્વગ્રહ પૂર્વકનું હોય છે. પહેલા એણે જે નક્કી કરી રાખ્યું હોય કે આ સુખના સાધન ગણવા, આ દુઃખના સાધન ગણવા, પછી એ દુઃખરૂપ સાબિત થાય તો સ્વીકારે નહીં. પૂર્વગ્રહ ચીજ એવી ખરાબ છે. તર્ક આપ્યો તમને કે તમે એમાં થાકો છો, તમારા ઈષ્ટને ખુશીના આનંદના વિષયમાં તમે થાકો છો, તો થાકો છો ત્યારે તો તપાસો. તર્કને ભલે તમે તર્ક ગણીને એક કોર મૂકી દો, કિંમત ઓછી કરો, પણ થાકો છો એ તો અનુભવમાં આવે છે કે નહીં? ત્યારે એ તર્કની સિદ્ધિ થઈ અનુભવથી કે નહીં? તે કેવળ તર્ક રહ્યો તે વિચાર વખતે ભલે તે કેવળ તર્ક હોય, પણ અનુભવ વખતે કેવળ તર્ક ક્યાં રહ્યો? અનુભવ વખતે તો એ તર્કનો ની સિદ્ધિ થઈ છે. તો ત્યારે પણ તમે અવગણી જાઓ છો કે ના ના આનંદ છે દુઃખ નથી કે સુખ છે એનો વિચાર નથી કરતા, એ તર્કને સ્પષ્ટ નથી કરતા. એનું કારણ શું વિચારો? કે એનું કારણ એ છે કે પૂર્વગ્રહથી એ સુખનું કારણ છે એમ ગ્રહણ થઈ ગયું છે, પૂર્વે ગ્રહણ છે એ રીતે કે આ સુખનું સાધન છે, આ સુખનું નિમિત્ત છે, આ સુખનું કારણ છે, મારું સુખ અહીંયા છે. તો એને દુઃખનો અનુભવ થવા છતાં, તર્ક સિદ્ધ થતો હોવા છતાં એનું એ ઉલ્લંઘન કરે છે અનુભવનું કે નથી કરતો? છે કે નહીં? આ પૂર્વગ્રહ આવી ખરાબ ચીજ છે કે એના વર્તમાન સ્પષ્ટ અનુભવને પણ એ ગણકાર રહે નહીં, બીજાને ગણકારવાનો પ્રશ્ન નથી. ભગવાનના કે ગુરુના કે શાસ્ત્રના ઉપદેશને તો પછી ગણકારવાનો પ્રશ્ન રહેતો નથી. કોઈ એમ કહે કે અમે ઉપદેશાઓ સાંભળીએ છીએ છતાં અમારે જે પરિણામ જોઈએ એ પરિણામ આવતું નથી, એનું કારણ શું? કે તું ગણકારતો નથી તે, તારો પૂર્વગ્રહ છોડતો નથી તે. સીધી વાત છે. એ ઉપદેશનું ઉલ્લંઘન કરે છો એની તને ખબર નથી, ને પાછો ઈચ્છા એમ કરે છો કે મને ઉપદેશ અનુસાર કેમ પરિણામ આવતું નથી, ઘણા વખતથી સાંભળું છું. પણ જેટલા વખતથી તું સાંભળે છો એટલા જ વખતથી તું ઉલ્લંઘન સાથો સાથ કરે છો. એટલે એનો અર્થ એ છે કે તું સાંભળે છે પણ સાંભળતો નથી, કાનમાં કાઢે છો. એ વાત સિદ્ધ થાય છે. એટલે આત્મારથી જીવ પ્રથમ જ વિચાર જ્ઞાનની મધ્યસ્થાનો કરે છે. આત્મારથી જીવના વિચારની મંથનનું આ મુખ્ય પાસું છે, મુખ્ય પડખું છે. કે બધી વાતનો વિચાર મધ્યસ્થતાથી કરે છે. ત્યાં એટલે હદ સુધી કે જે પ્રગટપણે વિરોધ કરનાર હોય એની વાતમાં પણ વજૂદ કેટલું છે, એની વાતમાં સત્યતા કેટલી છે, એ વાત એ નિષ્પક્ષપણે વિચારવા તૈયાર હોય છે. બરાબર, એનું જ્ઞાન એ રીતે વિચારતું જ હોય છે. ગુરુદેવના વખતમાં પેલા વિરોધી છાપાઓ ઘણા આવતા, હજી પણ જે લખે છે એ તો લખે છે, ત્યારે એ પોતે વાંચતા, વાંચીને એમાંથી ચર્ચા કરતા કોઈ વાર કે ભાઈ એની વાત શા માટે અસત્ય છે, એની પાછળ એનો પૂર્વગ્રહ શું છે, એને શું એવું સમજાયું, ગ્રહણ કર્યું છે, પકડ્યું છે કે જેને લઈને એ આમ કહે છે, એ પકડ્યું છે એ સાચું છે કે ખોટું છે, યથાર્થ છે કયો યથાર્થ છે, કોઈ પણ જાતના એક નિમિત્ત માત્ર દ્રષ્ટાંત બનાવીને એને ચર્ચે, એ વિરોધી છે એમ એને ચર્ચે, એને દ્રષ્ટાંત બનાવીને ચર્ચે, કે જો આવી ભૂલ અજ્ઞાનમાં થાય છે એવી રીતે ચર્ચા કરતા, એને નામઠામને ગૌણ કરી નાખે, મુદ્દો લઈએ એમ એક મધ્યસ્થ થઈને કોઈ પણ વિષયને કોઈ પણ બાબતને તપાસવાનો પહેલેથી જ્ઞાની થયા પહેલેથી એ પ્રેક્ટિસ શરૂ કરેલી હોય છે.
બરાબર,
જ્ઞાની તો પછી થાય છે, સમ્યક જ્ઞાનનો તો મધ્યસ્થ રહેવાનો સ્વભાવ છે, પણ આત્માર્થી હોય એને જ્ઞાની થાય એ પહેલાં પણ એને એ પ્રકારે એને આત્મને મધ્યસ્થ થઈને તપાસવાનો એ પ્રક્રિયા, એ પ્રકારનું વલણ, જ્ઞાનનું એ પ્રકારનું વલણ ઊભું થઈ જાય છે, ત્યારે એને આત્માર્થી પણ છે એમ કહેવામાં આવે છે. આનંદનો અનુષ્ઠો જ્યારે સ્વભાવનો આશ્રય લે એટલે જ્ઞાની થાય ત્યારે પ્રગટે, પણ અહીંયા જ્ઞાની થાય ત્યારની વાત નથી લીધી, ત્રિકાળ લીધો છે, ત્રિકાળ તો કોઈ જ્ઞાની નથી, સર્વજીવોને વ્યક્તિગત રૂપે તો જ્ઞાની પણ સાદી શરૂઆત થાય, સૌ આદિ આદિ થાય એવું હોય છે, કોઈ અનાદિથી જ્ઞાની હોય, કોઈ અનાદિથી અરિયંત હોય, કોઈ અનાદિથી સિદ્ધ હોય એક વ્યક્તિ તરીકે, એવું કદી હતું, પ્રત્યેક જીવ સિદ્ધ થયા પહેલા પૂર્વ અવસ્થામાં સંસારી હોય છે, અને એ સંસારી અવસ્થામાં પણ પૂર્વ અવસ્થામાં અનાદિથી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ સંસારી હોય છે, કોણ તમામ ભગવંતોની વાત ચાલે છે, અનંતા સિદ્ધાલયમાં જે સિદ્ધ ભગવંતો બિરાજમાન છે બધાની આનો આ ઇતિહાસ છે, જોકે સારો નથી, જીવનો ભૂતકાળનો ઇતિહાસ સારો નથી, છતાં પણ અનાદિથી જેમ સોનું ખાણમાં અશુદ્ધ થઈને માટીના સંયોગમાં છે એમ જીવની અવસ્થામાં અશુદ્ધપણું અનાદિથી છે, અકારણપણે છે, અહીંથી એને સ્વભાવ પકડી શકે છે, શુદ્ધ સ્વભાવને ગ્રહણ કરીને શુદ્ધ અવસ્થા પરિણમન થવાનો અહીંયા એક જગ્યા છે એ અહીંયા બતાવવામાં આવે છે, કે આ જગ્યા છે અહીંથી ઉપડજે, તો જ્ઞાનથી ઉપડજે એમ કેવું છે, બીજી કોઈ એમાં જગ્યા છે નહીં, પણ ચેતનાનો પર્યાય છે જે છે તે તો અજ્ઞાનીને પણ છે કે નહીં, ચોખ્ખું ચેતનાનો પર્યાય જે છે તે તો અજ્ઞાનીને પણ વિકાસનો અંશ છે, તેથી એમ કહ્યું કે ચેતના ગુણની આખો ભગવાન આત્મા, નાના બાળકને 100 રૂપિયાની નોટ એનો રંગ અને એના આંકડા એના ચક્ષુ ઇન્દ્રિયમાં જેવું પ્રતિબિંબ પામે એવું જ મોટા માણસને પામે, કે બીજી રીતે દેખાય એને વાદળી રંગની આકાશ ભૂરા રંગની નોટ છે એને કાંઈ પીળા રંગની કે લાલ રંગની દેખાતી નથી, એકડો ને 2 મીંડા છે ત્યાં કાંઈ એટલા મીંડા દેખાતા નથી, છતાં 2 વચ્ચે ફેર શું છે કે એકને કિંમત આવે છે અને એકને કિંમત આવતી નથી, જાણવું સરખું છે પણ કિંમત આવતી નથી, પોતાનું પ્રયોજન ભાસતું નથી. જાણવું તો સરખું છે, કેમ કે ઉઘાડ તો સરખો છે, વિકાસ ઉઘાડ મીન્સ વિકાસ તો સરખો છે, જાણવાનો વિકાસ તો બંનેને સરખો છે, પણ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. એકને થાય ને બીજાને ન થાય. અહીંયા છે કે વિષય આગળ લીધો છે પ્રયોજનના સંબંધમાં 933-934 935 ત્રણે સારા છે. સીધ સમાન આત્માનો અંશ અનુભવ થવો તે ધર્મ છે. આનંદ કંદ પ્રભુની નિર્વિકારી શાંતિને ધર્મ કયો છે? દ્રવલિંગી સાધુ થયો છતાં તેને ધર્મ પ્રીત્યો નથી, કેમ કે તેનું લક્ષ અપ્રયોજન ભક્ત ઉપર જાય છે. એને પ્રયોજનભૂત જે સ્વભાવ છે એના ઉપર એનું લક્ષ નથી. કેમ જાય છે? કે મિથ્યા શ્રદ્ધાને લીધે એનું લક્ષ અપ્રયોજનભૂત ઉપર જાય છે અને પ્રયોજનભૂત ઉપર એનું લક્ષ જતો નથી.
બરાબર.
તેમાં દ્રવ્યાવલંબને સમ્યક પર્યાય પ્રત્યે છે તેવી પ્રયોજનભૂત વાતને મિથ્યા દ્રષ્ટિ પકડતો નથી. કે આ અવલંબનનો વિષય છે અને આનો અવલંબન લેવાની વાત છે એ પોઈન્ટને મિથ્યા દ્રષ્ટિ પકડતો નથી. પોતાનું પ્રયોજન આયા સદા છે એ વાતને એ પકડતો નથી. મિથ્યા દ્રષ્ટિને પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત પદાર્થો બંનેને જાણવાનો ઉઘાડ છે. શાસ્ત્ર વાંચે સમજે અને સમજાવી શકે એવી રીતે ઉઘાડ કામ કરે, પણ પ્રયોજનભૂત તત્વને જાણવામાં તેનું લક્ષ જશે નહીં, એનું લક્ષ નથી ચોંટતું. જે વાત ઉપર લક્ષ રહી જવું જોઈએ કે જે પ્રયોજનભૂતનું લક્ષ રહેતા બીજે બધે ઉપયોગ જવા છતાં ક્યાંય એને ગૌણ થઈ જાય, લક્ષ ન રહીને ગૌણ થઈ જાય. જેમ ટ્રાફિકમાં આખો ટ્રાફિક જણાય છતાં લક્ષ ન રહે, તેમ દર્શન મોહના કારણે તેને છે કે એને પ્રયોજનભૂત તત્વને જાણવામાં લક્ષ જતું નથી. એનું કારણ દર્શન મોહ છે. ઉઘાડ તો ઉઘાડ છે ચોખ્ખો, પણ ઊંધી શ્રદ્ધાને કારણે તેનું જ્ઞાન મિથ્યા છે. વળી જ્ઞાનીને આ છે, આમાંથી વિષય લીધો છે, મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી આ વિષય ચાલે છે. છતાં મિથ્યાત્વના અભાવને લીધે પ્રયોજનભૂત ને જાણવા ઉપર તેનું લક્ષ જશે અને તે સુખી થશે. અજ્ઞાની કદાચિત ધારણા કરે પણ અંતર્મુખ દ્રષ્ટિ કરતો નથી. પ્રયોજન નથી પકડાણું એટલે અંતર્મુખ દ્રષ્ટિ કરતો નથી. તેથી અપ્રયોજનભૂત હોય તેને તે જાણે છે, મુખ્ય મુખ્ય એને જ કરે છે. દાખલા ને દલીલની વાત આવે ત્યાં એવી મલાવે એવી મલાવે, વાતમાં કાંઈ માલ ન હોય અને સામાન્ય બુદ્ધિ સમજી શકે, છતાં સિદ્ધાંતને કઈ એટલું મુખ્ય ન કરે અને દ્રષ્ટાંત ને એટલું મુખ્ય કરે કે ઓહો હો બધાને રસ પડે ને, પાછા દાખલામાં બધાને રસ પડે. મૂળ ક્યાં, પ્રયોજનભૂત ક્યાં રહી ગયું, એનું લક્ષ્ય ક્યાં ઉડી ગયું, એનો ખ્યાલ રહેતો નથી. સિદ્ધાંત ને સૂક્ષ્મ માં સૂક્ષ્મ એના ભાવોને ખોલવા જોઈએ ને એ રીતે સિદ્ધાંત ના વિષયને મલાવવો જોઈએ.
બરોબર.
દ્રષ્ટાંતો આખા દ્રષ્ટાંતમાંથી એક સિદ્ધાંતના પોઈન્ટને સમજાવવા પૂરતો દ્રષ્ટાંતો છે. આખો દ્રષ્ટાંતો કાર્યકારી થતો પણ નથી, પણ જેનું વજન સિદ્ધાંત ઉપર નથી એ દ્રષ્ટાંતમાં મલાવવામાં લાગી જાય
છે.
એ લક્ષણ ઉલટું છે, એ સિદ્ધાંતને ગૌણ કરવાનું લક્ષણ છે. વક્તાને પણ ઓળખવા માટે નજર હોવી જોઈએ. એને તરત ખ્યાલ આવે કે આમાં પ્રયોજનની વાત ક્યાંક એક બાજુ રહી જાય છે અને અપ્રયોજનની વાત માં દાખલામાં દલીલમાં બધું હું લાંબુ 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 થઈને ટાઈમ નીકળી જાય છે, ટાઈમ મારો બગડે છે અને ખ્યાલ પ્રયોજન ઉદભૂત ઉપર જેની દ્રષ્ટિ છે એને ખ્યાલ આવે છે કે મારો ટાઈમ બગડે છે, મારો સમય આમાં વેડફાય છે, મારે કામની આ વાત નથી. શું કહે છે? ચેતનાનો પર્યાય જે છે તે તો અજ્ઞાનીનો પણ વિકાસનો અંશ છે, એને ઉઘાડનો અંશ છે, વિકાસનો અંશ છે, એટલો સ્વભાવ વિકસિત થયેલો છે. તેથી એમ કહ્યું કે ચેતના ગુણમય આખો ભગવાન આત્મા છે, પરિપૂર્ણ ભગવાન આત્મા છે, એ આખો ચેતના ગુણમય પણ છે. એક અંશ ઉપરથી આખો જે માંદગી કાઢે છે ખાંડની ગુણી માંથી, ચોખાની ગુણી માંથી, ચોખા ચડેલા તપાસે છે બે દાણા પકડીને કે આખું તપેલું બે મણમાં ચોખાનું ચડી ગયું, એમ એને અંશ ઉપરથી આખાનું જ્ઞાન થઈ જાય છે. એ શુદ્ધ જ્ઞાનમાં તાકાત છે. સ્વશુદ્ધ જ્ઞાનમાં એવી શક્તિ છે કે અંશ ઉપરથી આખા અંશીને એ ગ્રહણ કરી લે છે અને આ તો પોતાનું સ્વરૂપ છે, પોતે છે, ક્યાંય બીજાના ઘરની વાત નથી, એટલે ન સમજાય એવી વાત રહેતી નથી. ઘરની ક્યાં વાત છે? ગુરુના પ્રવચન માંથી આ વાત છે. પ્રવચન સાર શાસ્ત્ર ના પ્રવચન માંથી લીધી છે એવી વાત પણ લખી છે, એનો આત્મધર્મ નો અંક પણ લખ્યો છે. આપણે તો માયાથી ખેંચ્યું છે, અંક લખાઈ ગયું છે તો પેલા વાંચીને એમાંથી આ વાત જુદી કાઢીને મૂકી. અહીંયા મુદ્દાની વાત છે, પ્રયોજનની વાત અહીંયા છે. ચેતના ગુણમય આખો ભગવાન આત્મા છે, અંતર નજર કરતા, અંદરમાં નજર કરતા, કેમ કે સવાલ છે અંતર શક્તિ રૂપ છે, સામર્થ્ય રૂપ છે, અંતર તત્વ સ્વરૂપ છે, એની સન્મુખ થઈને અંતર નજર કરતા ચેતના 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 સ્વભાવ સામાન છે ને, એક ધારો ચૈતન્ય સામાન ચેતના 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 સ્વભાવ જેનો અનંત અને અપરિમિત સ્વભાવ છે, તે ચેતના ગુણ કહો ચેતના સ્વભાવ કહો તેના ઉપર દ્રષ્ટિ આપતા રાગથી ભિન્ન પડે તે એનું સાધન છે. બહુ સરસ વાત કરે છે, એકદમ પ્રયોગનો ચિતાર છે આની અંદર. જ્યારે કોઈ જીવને ચેતના સ્વભાવની ઓળખાણ થાય છે ત્યારે એનું અનંત અને અપરિમિત સામર્થ્ય પણ એને સમજાય છે. પોતાનું જ અનંત અને અપરિમિત સામર્થ્ય જેને સમજાય છે તેને એનો મહિમા સહિત રસ ચડી જાય છે. એ રસ એટલો ચડે છે, એટલો ચડે છે કે અનાદિની ઊંધી પડેલી શ્રદ્ધા આખી ગુણાત મારીને સવળી થાય છે. જ્યાં સુધી એ પ્રક્રિયા ન ભજે ત્યાં સુધી એનું જાણવું અવપ્રયોજનભૂત રીતે કામ કરે છે. શાસ્ત્રનું ભણતર અને શાસ્ત્રનું જાણપણું એને બીજી રીતે કામ કરવા લાગી જાય છે. એટલે જાણપણામાં ને ભણતરમાં આગળ વધવાને બદલે અહીંયા ચેતના સ્વભાવને ઓળખીને ઓળખવાનો નિર્ણય કરવાના ની દિશામાં પ્રયત્ન કરીને નિર્ણય કરીને આગળ વધે અનુભવ સુધી, તો એને યથાર્થ કાર્ય પ્રયોજનભૂત કાર્યની સિદ્ધિ થાય અને નહીં આ એટલે શ્રદ્ધાન સવળું થઈ જાય. પહેલામાં પહેલા એનું ઊંધું પડેલું શ્રદ્ધાન સવળું થાય. પોતાનું પોતાનું સાધન છે ને, પર સાધન થી નિરપેક્ષ છે. પોતાના સાધન તો પોતાનું પોતાનું સાધન તો પોતાનો સ્વભાવ છે, સ્વભાવ જ સાધન છે. સત્કારકમાં એક કરણ ગુણ છે, પોતાનો સાધન સ્વભાવ છે. પર સાધન સાધનાંતરની બીજા સાધનની અપેક્ષા નથી, પણ પોતાની અપેક્ષા અને અપેક્ષાનો સવાલ નથી, કેમ કે એ તો એનો સ્વરૂપ છે, એનો સ્વભાવ છે, એને દૂર કરવાનો પ્રશ્ન નથી, છે એને સમજવાનો પ્રશ્ન છે. નથી ને એમાં છે ની કલ્પના કરવી છે એમ પણ નથી, એમ છે. શું કહે છે કે અંતર નજર કરતા ચેતના 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 સ્વભાવ જેનો અનંત અને અપરિમિત સ્વભાવ છે, એ ચેતના ગુણ પર દ્રષ્ટિ આપતા રાગ થી ભિન્ન પડે તે એનું સાધન છે. જ્યાં બાજુ દ્રષ્ટિ પડે ત્યાં જે અનાદિનું રાગ સાથે એકત્વ થતું હતું, રાગ તે હું એમ થતું હતું, એ જેમ પર્વત ઉપર વીજળી પડે ને તિરાડ પડી જાય, પછી એને કોઈ રેણ થી હાંધી શકાય નહીં. કેટલા તગારા ધૂળ નાખે ને પથરા નાખે તો આ પર્વત ઠંડાઈ જાય, કઈ પતી ગયું. હવે બે થયા કદી એક થાય નહીં, એમ રાગ થી ભિન્ન પડી જાય છે. જ્યાં શ્રદ્ધા બદલાય ત્યાં રાગ થી ભિન્ન પોતે થઈ જાય છે, રાગ રહી જાય છે. અવસ્થામાં રાગાંશ રહી જાય છે, અવિરત ગુણ સ્થાન હોવાથી જેવા અજ્ઞાની ને રાગાદી ભાવો થાય લગભગ તેવા, પણ રસ ની અંદર બિલકુલ લુખા રસ વાળા, દેખાવમાં એવા પણ અંદરથી રસ વગરના કુચ્ચા જેવા, શેરડીના કુચ્ચા હોય રસ વગરના એવા રાગાદી રહી જાય છે, કે જેનાથી એનું ભિન્ન પણ અનુભવાય છે. એનાથી પણ એનું એવા રાગાદી ના અંશ થી પણ એનું ભિન્ન પણ અનુભવમાં આવે છે, કે આવો હું નથી. આમ એને સ્વભાવને સાધન કરીને, સ્વભાવ સાધન વડે એક વખત શ્રદ્ધામાં પલટો ખાવો જરૂરી છે. પલટો શ્રદ્ધાનો થઈ જવો જોઈએ. જ્યાં સુધી શ્રદ્ધાનો પલટો ન થાય ત્યાં સુધી બધું એકલા વિનાના મીંડા જેવું છે, ક્યાંય પણ કિંમત આંકવા જેવી નથી. થોડું જાણપણ થયું હોય, થોડું શાસ્ત્રનું ભણતર હોય, થોડી મંદ કષાયની લઈને બીજી ત્રીજી ક્રિયા વ્યવહાર અનુસાર થતી હોય, વ્યવહાર તો નથી પણ વ્યવહાર કરો એવી થતી હોય, કરાતી હોય, તો પણ એમાં ક્યાંય કિંમત આપીને અડપાઈ જવા જેવું નથી. જો કિંમત આપી તો ફાંસીને લાકડે છે, મરી ગયો પાછો. એનું જીવન એની અંદર ભાવ મરણ, ઊંધી શ્રદ્ધાનું ભાવ મરણ ત્યાં દ્રઢ થઈ જાય છે. ચેતના ગુણમય કહ્યો છે, આ ગાથામાં એ શબ્દ વપરાણો છે, ચેતના ગુણમય. આ જ વિષય ઉપર સમયસારમાં પણ બહુ સરસ બે ત્રણ નીતિ છે, એમાં સમયસારનો એ વિષય પચાસ ગાથા છે. પચાસ નહીં, છત્રીસ ગાથા છે. બે પાને છે. અનુગ્રહણ કહેવામાં આવે છે એમ કહીને સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાન ગોચર માત્રપણાના અભાવને લીધે તેને અલિંગ્રહણ કહેવામાં આવે છે. પછી વાત કરે છે કે પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદા અંતરંગમાં પ્રકાશમાન છે. શું કહ્યું? પોતાના અનુભવમાં આવતા ક્યારે જ્ઞાની થાય ત્યારે સદાય સંપદા છે. કે પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે એટલે કે આ જ્ઞાન અંશ સદાય અનુભવમાં આવી રહ્યો છે તેના વડે તેના દ્વારા સદાય એટલે ત્રણેય કાળે અંતરંગમાં એટલે જરાક અનુભવથી એમ જોઈએ તો અંતરંગ સૂક્ષ્મ દ્રષ્ટિ વડે અનુભવને તપાસો તો તે અંતરંગમાં પ્રકાશમાન છે એટલે વેદાયમાન છે, પ્રગટ છે, વેદાયમાન છે. તેથી જીવ ચેતના ગુણવાળો છે, તેથી એને અહીંયા ચેતના ગુણને પણ કહેવામાં આવ્યું છે. પેલી ગાથા પ્રવચન સારની છે, આ સમય સારને છે. બે એક જ શબ્દ નો અર્થ ક્યાં કેવો કેવો ચાલ્યો છે. કેવો છે તે ચેતના ગુણ કે જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો નાશ કરનાર છે, જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાનો નાશ કરનાર છે. અહીંથી એક વાત સ્પષ્ટ કરે છે આચાર્યજી કે કોઈ પણ જીવ કોઈ પણ કુતર્ક વડે જીવને જ્ઞાન સ્વભાવથી અન્યથા માનતો હોય અથવા કોઈ પણ પ્રકારે માનતો હોય એના તમામ વાદ વિવાદ દલીલ અને તર્કને એક ચેતના ગુણથી તોડી શકાય છે. ચેતના ગુણથી જીવને જ્યાં સમજાવો કે ગ્રહણ કરો તો એને કોઈ પણ પ્રકારનું અજ્ઞાન ન રહે.
બરોબર,
આ સીધી વાત છે. ગુણ અનંત છે પણ જ્યાંથી આખો સ્વભાવ ગ્રહણ થઈ જાય છે અનંત ગુણ છે, પણ જે વિકારી પરિણમે છે એનાથી સ્વભાવ નહીં ઓળખાય. ગુણ બધા છે, બધા ગુણ પરિણમે છે, સર્વગુણો પરિણમનશીલ છે, પણ અહીંથી પકડાય છે એમ કેવું છે. એ તો લીધું એટલે આનંદ નો દાખલો આપ્યો. બીજા કેટલાક અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેયત્વ આદિ તો ગુણ એવા છે કે જેની અતિવ્યાપ્તિ છે, પણ જેની અવ્યાપ્તિ છે એવા જે વિશેષ ગુણો છે એમાં આનંદ જેવો ગુણ છે, જે ભોગવતામાં પ્રમુખ છે, છતાં તેના દ્વારા પણ તે પ્રગટ અંશમાં નહીં હોવાથી તેના દ્વારા પણ આત્મા ઓળખાતો નથી એમ કરીને ચેતના અને જ્ઞાનની વાત ઉપાડી છે 172 માં. તો એટલે કે છે કેવો છે ચેતના ગુણ કે જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો નાશ કરનાર છે. કોઈ પણ ઝઘડો નહીં રહે, કોઈ પણ આપત્તિ જીવ ઉપર નહીં રહે. અહીંથી જો પકડો વિપ્રતિપત્તિ કહો કે આપત્તિ કહો એનો એ નાશ કરી દેશે.
બરોબર,
તમારા પરિણમનમાં પણ આપત્તિ નહીં રહે અને સામે કોઈ અન્ય મતિ આવશે, આત્માને બીજી રીતે સમજાવનારો આવશે તો એનો ઝઘડો પણ ખલાસ થશે, એ પણ વાદ વિવાદમાં પરાસ્ત થઈ જશે એમ ચાલશે. અત્યારે આચાર્ય રજનીશ છે ને એ રીતે થાપે છે કે ભાઈ આ તો એક મશીનરી છે, આમાં જીવ ફીર જેવું કાંઈ નથી. મશીનરી છે જેમ મોટરમાં મશીનરીનો પાર્ટ કોઈ ખૂટવાય જેમ મોટર બંધ પડે એમ આમાં કોઈક પાર્ટ ખૂટવાય ત્યારે આ મોટર બંધ પડે છે, પણ કયો પાર્ટ ખૂટવાય ત્યારે મોટર બંધ પડે છે. હમણાં એક નાસ્તિકવાદ જયારે ચર્ચા ચાલી હતી પછી તો કે એ હાર્ટ નામનો પાર્ટ છે. હાર્ટની મશીનરી એવી છે કે એ મશીનરી બંધ પડે એટલે આખું મશીન ખૂટવાઈ જાય છે. તો મેં કહ્યું કે આ જ્ઞાન છે એ ક્યાં છે, હાર્ટમાં છે કે બીજે બધે છે? અમે એમ કહીએ છીએ ચેતના ગુણથી કે આત્મા જ્ઞાન સ્વભાવે છે, તો પછી આખા જ્ઞાનનો સંગ્રહ એના હાર્ટમાં હોવો જોઈએ. ત્યારે તમે એમ કહેશો કે ના, એ મશીનરી અહીંયા છે, માથામાં છે, અહીંયા બે બ્રેઇન છે, એક મોટું છે, એક નાનું છે, બે મગજ છે ને, જ્ઞાન નો સંગ્રહ બધો ત્યાં છે ને, વિચાર શક્તિ બધી ત્યાં ચાલે છે અમારા સાયન્સ પ્રમાણે, તો પછી તો ત્યાં એને મૂકી દો તમે, જ્યાં જ્ઞાન હોય ત્યાં એને મૂકી દો. ક્યાં મૂકશો? જ્ઞાન તો સર્વત્ર કામ કરે છે. એક પાછો વાણમાં એક કીડી ચાલતી હોય તો જ્ઞાન કામ કરે છે. દોરડા મૂક્યા છે એના, ઇલેક્ટ્રિક ના જેમ દોરડા મૂક્યા, જ્ઞાન તંતુઓ મૂક્યા છે એટલે કામ કરે છે. ભાઈ, એ જ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થયું? એ કોઈ માણસનું મૃત્યુ થાય, તમે એમ કહેશો કે માણસ સારો સાજો હતો, એને હાર્ટ એટેક આવ્યું એટલે મૃત્યુ થયું, તો એનું બ્રેઇન પછી ખુલીને તપાસો તો એમાં કોઈ ખરાબી નથી થઈ. હવે તમે કોઈ અહીંયા બધું જ્ઞાન છે તો એમાં તો ખરાબી થઈ નથી. ખરાબી થયા વગર કેમ થયું? તું કહો હાર્ટમાં ખરાબી થઈ માટે મશીન બંધ પડ્યું, પણ ત્યાં તો જ્ઞાન નથી. જ્ઞાન હાજર રાખવું જોઈએ. શું કહે છે? જ્ઞાન તો એક કોમ્બિનેશન થાય છે, કોમ્બિનેશન થી થયેલું એક રિઝલ્ટેડ પર્યાય છે, એ તો ફળશ્રુતિ છે. મશીનની ફળશ્રુતિથી કામ કરતો હોય એવું છે, પણ ક્યાં છે? અહીંયા છે, અહીંયા છે, છે ક્યાંય? એટલે જ્ઞાનને જ્ઞાન તત્વ તરીકે તાત્વિક દ્રષ્ટિએ, એલિમેન્ટની દ્રષ્ટિએ તપાસવામાં આવે તો કોઈ પણ મિશ્રણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે એવું જગતમાં સાબિત થતું નથી. કોમ્પ્યુટરોના બાપ થઈ ગયા,
બરોબર,
યાંત્રિક માનવ કર્યા, બધું કર્યું, પણ જ્ઞાન ક્યાંયથી ઉત્પન્ન થતું
નથી
એ વાત નક્કી છે. જે જ્ઞાન એક કંથવા જેવા, એક ઝું જેવા, ઝીણામાં ઝીણા જીવમાં જોવામાં આવે છે, એના માટે પછી કોઈ ઓરો ભરીને મશીનરી જોઈએ એવું પણ નથી કે 6 ફૂટનો દેહ હોય તો બધું કામ કરે. એ તો એક ઝીણામાં ઝીણો કંથો હોય તો એમાં એ જ્ઞાન કામ કરે છે. ક્યાં મશીનરી ગોઠવી, કેવી રીતે ગોઠવી, આર્ટ ને બ્રેઇન ક્યાં લાવ્યા તમે?
બરોબર.
જેને જોવા માટે પણ તમને એમ થાય કે અજાણ્યા પડીએ એવા જેવું છે, એ જ્ઞાન નામનું તત્વને અહીંયા આચાર્ય મહારાજ એમ કહે છે કે તમામ ઝઘડાને મટાડનાર છે. જો ત્યાંથી તમે આ તત્વને સમજવા માંગો, પૂર્વગ્રહ છોડીને, શરત એ છે પૂર્વગ્રહ છોડીને સમજવા માંગો કે વાત સાચી છે કે કેમ, સાચી છે એમ સ્વીકારીને નહીં, સાચી હોઈ શકે કે કેમ, એટલું તો તમે મધ્યસ્થ થાવ તો તમામ ઝઘડાને એ મટાડનાર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ ચેતના ગુણ કેવો છે? અહીંયા એક બહુ જેને ઉપલક્ષણથી વાત કરી હોય એવી વાત કરે છે કે જેણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે. જે જીવ રાગ અને દેહાદીથી ભિન્નતા કરનાર ભેદ જ્ઞાની છે એના કબજામાં આખો ચેતના સ્વભાવ છે. કેવી રીતે કબજામાં છે? કે એ ચેતના સ્વભાવે પોતાનું સર્વસ્વ જ એને સોંપી દીધું છે કે હવે અમે તારા કંટ્રોલમાં છીએ. એમ કહીને એમ કહે છે કે તું ભેદ જ્ઞાનથી આ કાર્યની પદ્ધતિને ગ્રહણ કરજે. અહીંયા નિર્દેશ છે કે કઈ પદ્ધતિથી આ લાઈનમાં પ્રવેશ કરવું ને આગળ વધવું, કે ભેદ જ્ઞાનથી શાસ્ત્ર વાંચીને આગળ વધવું કે નહીં, બીજી ક્રિયા કરીને આગળ વધવું કે નહીં, ભેદ જ્ઞાનથી આમાં આગળ વધશે એમ એ વાતનો અહીંયા નિર્દેશ છે. જેણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાનીને સોંપી દીધું છે અને જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરીને કોળિયો કરી ગયો, લોકાલોકને અને લોકાલોકની તમામ સમસ્યાને, લોકાલોકનો અર્થ એ છે જીવને સમસ્યાનું મૂંઝવણ છે, સમાધાન મળતું નથી ત્યારે એને સમસ્યાનું મૂંઝવણ છે, કે જે આખા જગતની સમસ્યાનો આ ભેદ જ્ઞાની જીવ કોળિયો કરી ગયો છે. જો એના જ્ઞાનની તાકાત, ભેદ જ્ઞાન થયા પછી જ્ઞાનની તાકાત એવી છે કે એ ક્યાંય હાલત બિલક થતો નથી. અને અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો છે, સર્વકાળે કિંચિત માત્ર ચલાયમાન થતો નથી, નિશ્ચલ રહી જાય છે, ડોલાયમાન થતો નથી. અને એ રીતે સદાય જરા પણ નહીં ચડતું અન્ય દ્રવ્યથી અસાધારણ પણ હોવાથી, જે અસાધારણ સ્વભાવભૂત એવું પણ એનો સ્વભાવ છે, એ પણ એના સ્વભાવનું તત્વ છે. એટલે આ પ્રકારે ચેતના ગુણમયપણાનો એક આખો પેરેગ્રાફ લીધો છે આચાર્ય મહારાજ. બહુ સરસ ભાવનાવાળી વાત લીધી છે.
જય અહો.